હરીશભાઈ, હવે ગઝલોની વાત કરીએ. ખૂબ ગઝલો લખાય છે, ગઝલમાં અધ્યાત્મ લઈ આવવું એ એક ચીલો પણ બની ગયો છે. તમારી પંક્તિઓ છે, શબ્દ શું છે, તે કહ્યું મેં કહ્યું તત્વમસી, એટલે આપણે ગઝલની વાત કરીએ. અને પછી કાવ્યના અલગ અલગ રૂપોને રચના રીતિ, આપે કહ્યું છે કે આપ ગઝલકાર કે સોનેટકાર કે હાઇકુકાર તરીકે ઓળખાવાનું પસંદ ન કરો. આપે બધા જ કાવ્ય પ્રકારોમાં ઘણું કામ કર્યું છે. કયું સ્વરૂપ આપને પોતીકું લાગે છે? એટલે વાત આપણે ગઝલથી કરીએ ને પછી આ મુદ્દે આવીએ.
જી, હું વારંવાર એવું કહેતો આવ્યો છું કે કોઈ સ્વરૂપ ક્યારેય નિમ્ન પ્રકારનું સ્વરૂપ હોતું નથી. જે પનો ટૂંકો પડે છે તે કવિનો પોતાનો જ હોય છે. કોઈ એક કાવ્ય સ્વરૂપમાં હું ન લખતો હોઉં, દાખલા તરીકે હું સોનેટ નથી લખતો, તો એ સોનેટનો વાંક નથી. પણ કોઈ કારણસર અત્યારે મને હું જે કંઈ જે રીતે અભિવ્યક્ત થવા માંગુ છું એમાં કદાચ મને સોનેટ અનુકૂળ નથી પડતું, બસ આટલું જ. સોનેટનો એમાં કોઈ દોષ નથી. તો આપણે તે બન્યું એવું કે કોઈ માણસે ગઝલો લખી તો અંતે ભી ફલાણો ભી ગઝલના ઋષિ છે અને ફલાણો ભી અછાંદસના અહોહો છે અને આવું બધું. હવે આ બધા શું છે? આ બધા ફૂટકળ પ્રકારના વિવેચનો કહેવાય મારી દ્રષ્ટિએ. આવું થઈ રહ્યું છે ચારે તરફ અને લોકોને ગમે પણ છે. પણ મુદ્દો એ છે કે કોઈ પણ સ્વરૂપની અંદર જે સામર્થ્ય છે એ સામર્થ્યને પ્રગટાવવાની જ કોશિશ કરવાની હોય. આજે આપણી આપણે ત્યાં ગઝલો પુષ્કળ લખાય છે. એમ સમજો ને કે નવો દરેક કવિ ગઝલથી પ્રારંભ કરે છે અને પછી જીવનભર ગઝલ લખવાની જ કોશિશ કરતો હોય એવું લાગ્યા કરે છે. ન લખવી જોઈએ એવું નથી કહેતો, લખવી જોઈએ. પણ મુદ્દો એ છે કે આપણે ગઝલની ઇન્ટ્રિકસીસ, આજે દાખલા તરીકે મનોજ ખંડેરિયા, તમે એમ સમજો હરીશ સાહેબથી શરૂ થઈ ને જે ગઝલ આજે જે વર્તમાન સુધી પહોંચી છે ત્યાં સુધી જે જે પ્રકારના કામો થઈ ચૂક્યા છે એને એક ડગલું આગળ જઈને આપણે ફરી નરકથી કંઈક મુક્તિ આપવાના હોઈએ તો બરોબર છે. પણ જો એવું ના થતું હોય તો પછી ચરમિક ચરવણ આમ જેવું થાય છે. તમારે તમારા સ્વરૂપને ધન્ય બનાવવાનું છે. સ્વરૂપ ધન્ય બને એ પ્રકારે તમારે કામ કરવાનું હોય છે કવિ તરીકે.
હવે વાતો અનુવાદની કરીએ. અનુવાદ આપના કાવ્યોના પણ અનેક ભાષાઓમાં થયા છે અને આપે અનુવાદો કર્યા પણ છે. દેશાટનમાં અન્ય દેશોની કવિતાઓનું ને ગુજરાતીમાં ઉતારવાનું ઘણું મુશ્કેલ કામ આપે કર્યું છે. અનુવાદ વિશે આપનું દર્શન જાણવાની મને ઈચ્છા છે. આપની કવિતાઓ જ્યારે અન્ય ભાષાઓમાં અનુવાદ થયેલી જુઓ ત્યારે એક કવિ તરીકે આપના ભાવો કેવા હોય અને કઈ રીતે આપ મૂલવો?
વ્યક્તિગત રીતે હું કહું તો અનુવાદ એ મારી અંદર રહેલો જે કવિ છે એની ચેતનાને પુષ્ટ કરવા માટેનો એક ઉપક્રમ છે. મારે એ પણ જાણવું જોઈએ કે મારી ભાષામાં, બાકીની ભાષાઓમાં અને પરદેશી ભાષાઓમાં શું કવિતાના નામે થઈ રહ્યું છે. તો એ જાણવાનો એકમાત્ર ઉપાય એ અનુવાદ છે. અનુવાદ વિશે ઘણું બધું કહેવાય ચૂક્યું કે ભાઈ ગાલીચાની અવળી બાજુ. હવે મારો કહેવાનું તાત્પર્ય એ છે કે જો આ બધું હોવા છતાં પણ અનુવાદ ના હોય તો આપણું શું થાય? આપણે રિલકે પાસે કે બોડલર પાસે અથવા તો પાબ્લો નેરુદા પાસે કઈ રીતે પહોંચી શકીએ? એ ઘણું બધું ગળી ચડાઈને જ એ કવિતા અનુવાદમાં તમારી પાસે આવે છે અને તે છતાં પણ તમે એ કવિતા માટે એક પ્રકારની મુગ્ધતા અનુભવો છો. ચોક્કસપણે માનું છું કે કોઈ પણ કવિએ પોતાની અંદર જે કવિ પડેલો છે એના સ્વાસ્થ્યના સંવર્ધન માટે પણ અનુવાદો કરવા. એને કારણે થાય છે કેવું કે તમે અત્યંત ઝીણવટથી એ કવિતા સાથે પોતાને સાંકળી રહ્યા છો, તમારી શુશ્રુષાને તમે. હવે આ એટલી ઝીણી પ્રક્રિયા છે કે અનુવાદ કરતી વખતે તમને તરત ખ્યાલ આવે છે કે આ માણસે અથવા એના જોડામાં કયા નવા ઓજારો પડેલા છે. અને તમે તફડાવી પણ લો, શક્ય છે કે એના એ ઓજારો તમે તફડાવી લો અને તમે તદ્દન જુદી રીતે એ ઓજારોનો ઉપયોગ તમારી ભાષામાં પણ કરો અને એ રીતે તમે તમારી કવિતાને જે એક નિરંતર વિલક્ષણતા આપતા રહેવાનું છે. ચિતાંશુ એસએસ ચંદ્રએ કહ્યું ને કે દરરોજ રાત્રે જુદી રીતે પ્રેમ કરવો પડે તેવી પ્રિયતમા છે કવિતા. તો આ જુદી રીતે પ્રેમ કરવાની જે પ્રક્રિયા છે એ માટે પણ એક જુદા પ્રકારનું પૌરુષ તમારી પાસે હોવું જોઈએ, એટલે કે કવિ પૌરુષ. તો એ સિદ્ધ કરવા માટે પણ અનુવાદ કરવો જોઈએ. હવે જયારે તમે મને એમ કહ્યું કે એક મારી કવિતા ના અનુવાદ અન્ય ભાષાઓમાં થાય છે, હું કોઈ અન્ય ભાષાની કવિતા જયારે હું કોઈ ભાષામાંથી પસંદ કરું તો હું બે વાતની કાળજી રાખું છું. જે અવાજો હજુ આપણા સુધી પહોંચ્યા નથી અને જે સાંભળવા જરૂરી છે, તો એ બધા કવિઓ કેમ હજુ આપણે ત્યાં નથી આવ્યા? તો એવા કોઈ કવિની કવિતા હું વાંચતો હોઉં અને એ અનુવાદે હોય, મને સ્પર્શી ગયેલી હોય, તો હું એનો અનુવાદ આપ કરતો. તો આવી રીતે એમ સમજો ને કે મિડલ ઇસ્ટના કેટલા બધા કવિઓ દેશાટનની અંદર છે. એ સિવાય પણ બીજા ઘણા કવિઓ છે કે જેને આપણે ક્યારેય સાંભળ્યા નથી.
આપને માટે અનિવાર્ય શું, ભાષા અને સર્જકતા કે પછી અધ્યાત્મ અને મૌન?
અધ્યાત્મ અને મૌન, અધ્યાત્મ નહીં, પરમાર્થ અને મૌન. કેમ કે તમે જુઓ કે મારા પ્રથમ કાવ્ય સંગ્રહથી તમે જો એમાં છેલ્લી પંક્તિ આવે કે દિબંગ સુંદરને એવું કહેવામાં આવે કે તું કવિતા ન લખું તો ન ચાલે. કોયલ કે હગાર કવિતા, કવિતા કેવળ છાણું, અમી છાણના દેવ દેવનું મોઢું, સહેજ કટાણું
કટાણું.
અને તમે વિચાર કરો કે દિબંગ સુંદરની આરંભમાં પણ કવિ છે. જુઓ પહેલા જ સંગ્રહના ઉઘડતા પાને કબીર છે, કબીર શું કહે છે કે લાયા સાથી બનાય કર ઇતુત અક્ષર કાટ. આ તો કબીરની પંક્તિ છે. કહે કબીર કબલગ જીએ જૂઠી પત્તલ ચાટ. પછી બીજો જે બીજી સાખી છે વિભાંગ સુંદરની એના પછી તરતની, કે મેં જે લખ્યું તે કે સાખી બનાવી દે તું કહે કબીર કબલગ જીએ જૂઠી પત્તલ ચાટ, દિબંગ સુંદરની જીભે ચાટ્યાનો ચળકાટ, સાચો દાણો અન્નનો આતેનો કચવાટ. તો તમે જુઓ કે આપણે જે હવે એવું માનવામાં આવ્યું કે કોઈ પણ એક પદ હોય, વાક્ય આપણે બોલીએ તો એ પહેલા બોલાઈ ચૂકેલું જ વાક્ય છે, એમાં મૌલિક કશું નથી. આપણે જરા વિચારીએ તો આપણે ખ્યાલ આવશે કે અસંખ્ય વાર એ જે પંક્તિ છે એ આપણે નહીં તો બીજું કોઈ બોલી ચૂક્યું છે. તો કબીરે પણ એ જ કહ્યું કે ભાઈ તું સાખી શું બનાવી લાયો, એ તો જૂઠી પત્તલ ચાટ. કહે કબીર કબલગ જીએ જૂઠી પત્તલ ચાટ, જો એ તો એથી પત્રાવળી ચાખવા જેવી જ વાત છે, એટલે પછી એ તો ચૂપત થવું પડે. અને આ કાચો દાણો અન્નનો પશુ અંદર રહેતું નથી તો ફૂટી નીકળે છે એવું લાગે આપણને ઘણી વાર કે આ શું છે ભલા.
હરીશભાઈ, આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે હાલની મહામારીની સ્થિતિ સંદર્ભે એક સર્જક અને એક અધ્યાત્મ યાત્રી તરીકે શું કહેવાનું મન થાય?
એટલી વિકટ પરિસ્થિતિ છે. તમે સમજો કે ગયા વર્ષે જ્યારે પેન્ડેમિક ફેલાઈ ચૂક્યો હતો ત્યારે એક દીર્ઘ કવિતા મેં મુમુર્ષુ ની વિલાપિકાઓ એ લખેલી છે. એનું ઘણું બધું એમ કે જે આપણને જે સમકાલીન પીડા છે અને જગતવ્યાપી પીડા એની વાત એમાં થતી હતી. હવે આજે તો અમારે ત્યાં તો એ હદે એ દુર્દશા વધી ગઈ છે કે આમ કઈ સૂચતું નથી કે શું કરવું શું નહીં. ચારે તરફ એમ કે મનુષ્યની અંદરની જે શેતાની હતો છે એટલી હદે બહાર આવી રહી છે કે ન પૂછો ને વાત. 18મી અંદર મેં એક ગઝલ લખેલી મારું ચાલે તો. હવે એ કવિતામાં મેં છેલ્લે એવું કહ્યું કે મારું ચાલે તો ન ચાલે તોય મક્તામાં કહું. પછી નિપંક્તિ તો મને અત્યારે યાદ નથી, હજી પણ એમાં એક આવી પ્રાર્થના હતી કે શાતા વળે સંસારને, શાતા વળે સંસારને. 18માં એક પ્રાર્થના અને 20માં પેન્ડેમિક, 21માં એથી વિકરાળ પેન્ડેમિક. એટલે એનાથી આગળની જે બે પંક્તિઓ છે એમાં મેં એવું કહેલું કે ચાલવા ત્યાં દે છે ઈશ્વર માનવાધિકારને. હું આવું કઉ છું તો ખરો કે મારું ચાલે તો મારું ચાલે તો, પણ ઈશ્વર પણ માનવાધિકાર ક્યાં ચાલવા દે છે? તો આ તો એક મનુષ્ય તરીકે, એક પીડાતા મનુષ્ય તરીકેની એમ સમજો ને કે અભિવ્યક્તિ. બધા મનુષ્યોની ચેતના અત્યારે એકાકાર થઈ ગઈ છે. એવરી મેન્સ ડેથ ડિમિનિશિસ. કઈ વિચારી નથી શકાતું. આ એક એવા પ્રકારનું તમે સમજો ને કે આ અખંડ શોક સભા આપણે વાત કરી એમ ફેસબુક ઉપર ચાલી રહી છે. તમે ખોલો અને કોઈ પરિચિત કોઈ પ્રિય વ્યક્તિ એ વિદાય લે છે. એટલે આમ તો મૃત્યુ અમૃત્યુ લોક છે, આપણને ખબર છે, પણ છતાંય આપણે આટલા બધા સામૂહિક મૃત્યુ ક્યારે જોયા નથી. એટલે એટલી હદે ચિત્ત ક્ષુબ્ધ રહે છે કે જાણે કશું વિચારી નથી શકાતું, બોલી નથી શકાતું. અને તમે જે પૂછ્યું કે પરમાર્થી તરીકે, પરમાર્થી તરીકે તો તમને એમ કહે છે રિઝાઇન ટુ ધ મોસ્ટ, મોત જે કઈ કરી રહી છે તે સમષ્ટિના ભલા માટે છે. તો ગળે ઉતરે કે ના ઉતરે એ માનીને ચાલીએ છીએ. બીજું શું તમે જુઓ કે હું આ એ તમારા પ્રશ્નનો સરખો જવાબ પણ નથી આપી શકતો. એટલી હદે આ ઘટનાએ અથવા તો આ પેન્ડેમિક ને કારણે એક વ્યથા ઉભી થઈ છે ચારે તરફ. ત્યારે કોણ વિદાય લેશે તમે કહી નથી શકે. અને એમાં સૌથી જે અસહ્ય થઈ પડે છે તે આ દિવસોની અંદર પણ માણસની જે શેતાનિયત છે તે વકરીને બહાર આવી રહી છે. મને એમ થાય કે કઈ રીતે એ સંભવ બને, માણસ આ હદે શેતાનિયત કઈ રીતે દાખવી શકે કે તમે તમને કાળા બજાર કરી શકે ઔષધ હોય, અથવા તો કાળા બજાર તો ચાલો એક સાથ, પણ એમ કે તમે એ જ શિષ્યોની અંદર કઈ બીજું ભળતું પાણી ભરીને કે એવું કઈ, જે આમ તો એનો મતલબ એવો થયો કે ઔષધના નામે તમે ઝેર કોચલા વેચવા નીકળ્યા છો હવે અને એના તમે પૈસા બનાવી રહ્યા છો. એવી અમારે ત્યાંની સ્થિતિ તો આ દુર્દશા છે કે સાહેબ ભટ્ટીઓ બળી જાય સ્મશાનની, મર્યા પછી પણ તમારે લાઈનમાં ઉભા રહેવું પડે. મર્યા પછી હું તમને કહું કે એક સ્મશાન કુંડળીઓ જોઈતી કે કોઈ લેવા નહીં આવેલું એમ પોતાના સ્વજનના અગ્નિ સંસ્કાર પછી એ કુંડળીઓ લેવા પણ કોઈ નહીં આવે. આ દુર્દશામાં આપણે શું કરી શકીએ કશું?
હરીશભાઈ આટલી લાંબી જીવન યાત્રા સર્જન યાત્રા ઉપર જ્યારે નજર નાખો ત્યારે કોઈ એવા અફસોસ કંઈક કરવાનું બાકી રહ્યું છે એવું લાગે છે?
હા, એટલે એક વસ્તુ તો બાકી હજુ રહે છે કે જે અંતર્મુક્તાની આશાએ મેં આ બધું શરૂ કર્યું છે એ અંતર્મુક્તા એ પરમાર્થ સુધી તો હજુ પહોંચવાનું બાકી જ છે. બીજા તો કોઈ વસવસા નથી. આમ તો બહુ એક અર્થમાં તો સુખદ રીતે જીવન પસાર થયું છે. પત્ની, મારો પુત્ર, પુત્રવધુ, એની બે પૌત્રીઓ, આમ તો ચારે તરફ જોવું તો એવું લાગે અત્યાર સુધીનું જીવન તો અતિશય સુખમય ગયું છે એમ કહી શકાય. 20 વર્ષથી તો નોકરી નથી કરતો, 48 વર્ષની ઉંમરે નોકરી છોડી દીધેલી, પણ 4 પછીથી એટલી સરસ રીતે જીવન પસાર થયું છે કે કઈ કમ્પ્લેન કરવાને કારણ નથી. પણ એક હજુ જેને માટે મેં આ યાત્રા શરૂ કરેલી એ યાત્રાનો પડાવ તો આવ્યો નથી.
આપની સર્જનશીલતા, સાત્વિક સર્જનશીલતાને વંદન કરું છું. અને આપ જે પડાવની જે આ યાત્રામાં જેની શોધમાં છો કે જેની પ્રતીક્ષામાં છો એ પડાવ આપને જલ્દીથી સાંપડે એવી આશા પણ વ્યક્ત કરું છું. આજે સમય કાઢીને મારી સાથે વાર્તાલાપ કર્યો એ માટે આપનો ખૂબ આભાર માનું છું અને વંદન કરું છું.
આપનો આભાર બેન, અને તમારા ઓસ્ટ્રેલિયાના સુસંવાદના જે શ્રોતાઓ હોય એ બધાને પણ હું શુભેચ્છાઓ, સ્વાસ્થ્યની શુભેચ્છાઓ અને જીવનાનંદની શુભેચ્છાઓ પાઠવું. અને આજે તમારી સાથે આમ જરા વિગતે જરાક ભાવુક થઈને પણ વાત કરવાનો મોકો આપ્યો એ બદલ તમારો પણ આભાર.